પેલું તો સમયસાર શાસ્ત્ર, નિયમસાર અને પ્રવર્તનસાર ત્રણ મુખ્ય પરમાગમ છે. પાંચ પરમાગમમાં અષ્ટપાહુડ અને પંચાસ્તિકાય બે ને ત્રણા, એમાં આજે આ ત્રણ શાસ્ત્રો છે એ મુખ્ય છે પાંચમાં પણ. અને એ ત્રણમાં પણ બે વધારે મુખ્ય છે, સમયસાર અને નિયમસાર, જેમાં દ્રષ્ટિના વિષયની મુખ્યતાથી વર્ણન છે. શ્રદ્ધાનો વિષય વિશેષ કરીને આ બે શાસ્ત્રમાં આવ્યો છે. પ્રવચનસારમાં શ્રદ્ધાના વિષયપૂર્વક જ્ઞાનનો વિષય પણ આવરી લીધો છે, કેમ કે એમાં જ્ઞાન અધિકાર, જ્ઞેય અધિકાર અને ચરણાનુયોગ અધિકાર ત્રણ અધિકાર છે. એટલે પેલો જ્ઞાનનો અધિકાર છે, અને પછી જ્ઞાનનો વિષય જ્ઞેય શું એનો અધિકાર છે, અને પછી આચરણનો અધિકાર છે. એટલે પ્રવચનસાર જ્ઞાન પ્રધાન કથન છે, સમયસાર નિયમસાર દ્રષ્ટિ પ્રધાન કથન છે. હવે સમયસાર અને નિયમસાર એ બેમાં પણ નિયમસાર શાસ્ત્ર એ દ્રષ્ટિ પ્રધાન કથનમાં ઓના કરતા અપેક્ષાએ વધી જાય, સમયસાર કરતા. હા, કેમ કે નિયમસાર સમયસાર શાસ્ત્ર છે એ અપ્રતિબુદ્ધને સમજાવવાના હેતુએ રચના થઈ છે, અજ્ઞાની જીવને સમજાવવા માટે. એટલે એમાં થોડુંક પરતરફનું લક્ષ આવી જાય, બીજાને સમજાવવાનો કાળ આવે. ત્યારે નિયમસાર શાસ્ત્ર છે એ કેવળ પોતાની નિજ ભાવના અર્થે આ રચના થઈ છે, પોતાની જ ભાવના ઘૂંટે છે. એટલે એ શીતલ પ્રસાદજીએ ઘણા વર્ષો પહેલા એનો અનુવાદ આનું કરેલું છે, નિયમસારનું હિન્દીમાં. એણે એમ લખેલું છે પ્રસ્તાવનામાં કે સમયસાર તો દિગંબરોમાં પ્રચલિત છે, પણ નિયમસાર શાસ્ત્ર પ્રચલિત એટલું નથી, કોઈ કોઈ જાણે છે. પણ નિયમસાર શાસ્ત્ર તો કોઈ અપેક્ષાએ સમયસાર કરતા પણ વધે એવું અપૂર્વ પરમાગમ છે. હવે એ નિયમસાર શાસ્ત્રમાં શુદ્ધભાવ અધિકાર ઊંચામાં ઊંચો છે. શુદ્ધ ઉપયોગ અધિકાર નહીં છેલ્લો, પણ શુદ્ધ ભાવ અધિકાર. આડત્રી ગાથાથી ચોપન ગાથા સુધી, આડત્રી ગાથામાં સાત તત્વોનો સમૂહ પરદ્રવ્ય હોવાને કારણે ખરેખર ઉપાદય નથી, એટલે સાતે તત્વો હે છે, અને એક શુદ્ધ આત્મા આત્માને ઉપાદય છે એવી પહેલી ગાથા 38 નંબરની છે. 50મી ગાથામાં એમ કહ્યું કે ચારે ભાવ પરદ્રવ્ય છે, પરભાવ છે, ન્યાય છે, એ 50મી ગાથામાં. એટલે આખો શુદ્ધભાવ અધિકાર નિયમસારમાં ઊંચામાં ઊંચો છે. જો દ્રષ્ટિનો વિષય તમને સમયસારમાંથી કદાચિત પ્રાપ્ત થશે જ, પણ કદાચિત તમે કાઢી ન શકો, તો હથેળીમાં તમને દ્રષ્ટિનો વિષય આપે છે શુદ્ધભાવ અધિકાર. એક વાત. હવે શુદ્ધભાવ અધિકાર ઊંચો હોવા છતાં ટીકાકાર આચાર્ય પદ્મમલધારી દેવ છે, એ ભાવિ તીર્થંકર છે, એમાં પોતે ઉલ્લેખ કર્યો છે. તમને ખ્યાલ છે? નથી ખ્યાલ. પોતે ઉલ્લેખ કર્યો છે, ભાવિ તીર્થાદિનાથ પોતે છે, એમ પોતે લખ્યું છે શ્લોકમાં. જો 212 નંબરનો શ્લોક ઘણે ભાગે છે, મને જરા સ્મરણ શક્તિ થોડીક વહી જાય કોઈ વખતે, 99% તો 212 છે. હા, 212. પોતે એમ લખે છે, જો શુદ્ધ દ્રષ્ટિવંત એટલે સમ્યક દ્રષ્ટિ જીવ એમ સમજે છે કે પરમ મુનિને તપમાં, નિયમમાં, સંયમમાં અને સત્ચારિત્રમાં, ચારિત્રની આગળ સત્ચારિત્ર વિશેષણ મૂક્યું એટલે સમ્યક ચારિત્ર, સત્ચારિત્રમાં સદા આત્મા ઉર્ધ રહે છે, અર્થાત દરેક કાર્યમાં નિરંતર શુદ્ધાત્મ દ્રવ્ય જ મુખ્ય રહે છે, ઉર્ધ એટલે મુખ્ય રહે છે, તો એમ સિદ્ધ થયું કે રાગના નાશને લીધે અભિરામ અભિરામ એટલે મનોહર સુંદર, નીચે ફૂટનોટમાં અભિરામ એવા તે ભવ ભય હર ભાવી તીર્થાદિનાથને આ સાક્ષાત સહજ સમતા ચોક્કસ છે. ફરીને અભિરામ એવા તે સુંદર એવા તે ભવ ભય હર ભવનો નાશ કરનાર એવા ભાવી તીર્થાદિનાથને નાથને આ સાક્ષાત સહજ સમતા ચોક્કસ છે. પોતે પોતાને માટે કહ્યું છે કે અમે ભવિષ્યમાં તીર્થંકર થવાના છીએ એવા અમે મુનિને અત્યારે ક્ષમતા સમતા ચોક્કસ છે. આ બધો તમને એટલા માટે થોડો આઈડિયા આપ્યો, જનરલ નિયમસાર શાસ્ત્ર કેટલું ઊંચું છે એનો તમને ખ્યાલ આવે. સમજી હવે શુદ્ધભાવ અધિકાર ઊંચામાં ઊંચો છે આખા નિયમસારમાં. એમાં ક્યાંય એને રત્નોની ઉપમાના આપી, કોઈ ગાથા ઉપર આ ગાથા રત્ન જેવી છે એવી ક્યાંય ઉપમાના આપી. એક ફક્ત પરમાર્થ પ્રતિક્રમણની 77-81 પાંચ ગાથા એની ઉપર એને રત્નોની ઉપમા આપી કે આ પાંચ ગાથા રત્ન જેવી છે. પાંચ રતન હાથમાં આવી જાય એટલે આત્માને આત્માનો અનુભવ થાય એવી એક ગાથા છે. જો ઉપર એક મથાળ શુદ્ધ, જો શુદ્ધભાવ અધિકાર છે એની પુષ્ટિરૂપે જ આ છે, એની પુષ્ટિરૂપે છે. ઈ આપણે શુદ્ધભાવ અધિકારમાં જે છે ઈ આમાં ટૂંકામાં એને લઈ લીધું છે, ઈ હું એની અરે મેળવી દઈશ એટલે શુદ્ધભાવ અધિકાર આખો આવી જશે એમાં. સમજી ગયા? અને એને એમ લખ્યું છે ઉપર મથાળામાં, હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે. હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે એટલે હવે આ પાંચ રત્નો રૂપ જે ગાથા છે એની ટીકા કરવામાં આવે છે. આ વધારે પેલા પાંચ ગાથા વાંચેલી છે આપણે. નારક નહીં તિર્યંચ માનવ દેવ પર્યાય હું નહીં, સંભળાય છે બરાબર? ફરીને હવે કોઈ પણ આવે, કોઈ પણ આવે વ્યક્તિ એના ઉપર લક્ષ કોઈ કરતા નહીં. ખલાસ આપણે આવીને બેસી જશે, કેમ કે આ ગાથા છે ને એ જીવનમાં શુદ્ધભાવ અધિકાર અને આ પાંચ ગાથા બસ છે અનુભવ કરવા માટે, સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ શુદ્ધભાવ અધિકાર અને પાંચ ગાથા. બધી ગાથાઓ ઊંચી છે પણ એમાં મૂળ સાર છે, તમારું ધ્યાન ખેંચો એટલા માટે. નારક નહીં તિર્યંચ માનવ દેવ પર્યાય હું નહીં, કરતા ન કારિતા ન અનુમંતા હું કરતાનો નહીં, હું માર્ગણા સ્થાનો નહીં, ગુણસ્થાન જીવસ્થાનો નહીં, કરતા ન કારિતા ન અનુમંતા હું કરતાનો નહીં, હું બાળ વૃદ્ધ યુવાન નહીં, હું તેમનું કારણ નહીં, કરતા ન કારિતા ન અનુમંતા હું કરતાનો નહીં, હું રાગ દ્વેષ ન મોહ નહીં, હું તેમનું કારણ નહીં, કરતા ન કારિતા ન અનુમંતા હું કરતાનો નહીં, હું ક્રોધ નહીં નહીં માન તેમજ લોભ માયા છું નહીં, કરતા ન કાર્યતા ન અનુમંતા હું કરતાનો નહીં. આ પાંચ ગાથા મૂળ છે એ આપણે પહેલા વાંચી, હવે એની ટીકા વાંચી.
બધું કઈ દીધું, આમાં કઈ બાકી નથી
રાખ્યું, બધું આવી ગયું,
બધું આવી ગયું.
ભાઈ અનાદિકાળથી જીવની ભૂલ એ થઈ છે કે વ્યવહાર નહીં આત્મા પોતાના પરિણામથી સહિત છે. વ્યવહાર નહીંથી જોવામાં આવે તો ચૌદ ગુણ સ્થાન, માર્ગના સ્થાન, જીવ સમાસ, રાગ દ્વેષ મોહ, શુદ્ધ પર્યાય અશુદ્ધ પર્યાય બધી પર્યાયોથી સહિત છે. વ્યવહાર નહીંથી જોવામાં આવે તો છે ખરો, પણ માત્ર એટલા જ જ્ઞાનથી આત્મ અનુભવ થઈ શકતો નથી. કેમ કે પર્યાયથી સહિત તો આત્મા અનાદિકાળથી છે, એમ માનતો આવે છે, એ વ્યવહાર નથી પણ મિથ્યાત છે. કેમ કે જેનાથી તમે સહિત ભાસો એનાથી ભેદ જ્ઞાનની તાકાત નહીં આવે તમને. કેમ કે તમે રાગથી હું સહિત છું, મિથ્યાત્વના પરિણામથી હું સહિત છું, તો મિથ્યાત્વથી રહીત છું એવું જ્ઞાન તમને ઉદ્ભવશે નહીં. એટલે રાગથી સહિત આત્મા જે કયો હોય, જ્યાં જ્યાં આગમમાં આવે આવશે ઘણે ઠેકાણે, ત્યાં તમારે એમ સમજવું જોઈએ કે આ સંયોગનું જ્ઞાન કરાવે છે. સંયોગ છે પર્યાયનો આત્માની સાથે, એનું જ્ઞાન કરાવે છે. પણ એ વ્યવહાર નહીં ને જો તમે સત્યાર્થ માનો તો મિથ્યાત્વનો દોષ લાગી જાય. એટલે આ ગાથામાં એમ કે છે કે આ બધા પ્રકારના જે પરિણામો થાય છે એ પરિણામો મારામાં નથી, હું નથી, હું માર્ગના સ્થાન નહીં, જીવ સમાસ નહીં, ગુણ સ્થાન મારામાં નહીં, ચાર ગતિ મારામાં નથી, રાગ દ્વેષ ને મોહ મિથ્યાત્વના પરિણામ મારામાં નથી, એ હું નથી, એનાથી હું રહિત છું. એ બધા પરિણામથી રહિત હોવાને કારણે જે જેનાથી રહિત હોય એનો આત્મા કરતા બની શકે નહીં, એનો જ્ઞાતા રહી શકે પણ કરતા ન બની શકે.
એટલે એમ કહી
કે અમારા મંજુબેનને થોડુંક આ લેસન અપાઈ ગયું છે, કરતા નથી આત્મા એટલે એમને મજા આવે છે થોડી, કારણ કે અઢીથી આરાધનમાં તો ભાઈ આવે નહીં. બોલો.
એટલે એમ આવી ગયું કે જે ભાવો છે એનાથી બધાથી હું જુદો છું.
જુદો બસ 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 બસ. એવો જે પરિણામ માત્ર થી ભિન્ન છે એવા આત્માને દ્રષ્ટિમાં લ્યો તો અનુભવ થાય. એટલે શ્રદ્ધામાં પહેલા એનો નિર્ણય કરવો પડશે, અનુભવ પહેલા. જેવો આત્મા અનુભવમાં આવવાનો હોય એવો પ્રથમ નિર્ણયમાં આવી જાય છે, અને એ નિર્ણય અપૂર્વ છે, એ ધારણાથી આગળ છે. ધ્યાન રાખજો, આજે હું વાત કરું છું લક્ષ્મીબેન, એ થોડીક ધારણાથી આગળ છે. ધારણામાં તો બધા જીવ લઈ શકે છે કે પરિણામથી જુદો છું, પરિણામથી રહી છું, પરિણામથી ભિન્ન છું, પણ ધારણાથી આગળ એક અપૂર્વ નિર્ણય આવી જાય છે, નિર્ધાર, અનુભવ પહેલા, અને પછી થોડા ટાઈમમાં યા તો વધારે ટાઈમમાં અવશ્ય અનુભવ થાય, અવશ્ય અનુભૂતિને લાવે એવો એક નિર્ધાર નિર્ણય થાય છે અફર અંદરથી. હે, વ્યવહાર શ્રદ્ધા, વ્યવહાર શ્રદ્ધા, એ જે વ્યવહાર શ્રદ્ધા છે એ કોઈ અપૂર્વ છે. આમ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધા, નવતત્વની શ્રદ્ધા, આત્મા આવો છે એવી શ્રદ્ધા ઉપર ઉપરની શ્રદ્ધા થઈ છે, અનંતવાર થઈ, પણ અંદરથી જ એક ભાવ એવો અપૂરો આવે જે કહી શકાય નહીં, કેવળ અનુભવ ગોચર છે એ વાત, સમજી ગયા? એમ પંચાધ્યાય છે ને, એ પંચાધ્યાયમાં એ વિષય લીધો છે. આજે હું કહું છું કે નિર્ણય થઈ શકે છે પણ એ નિર્ણય વચનાતીત છે, કેવળ અનુભવ ગમ્ય છે, કહી શકાય એવો નથી, એમ લખે છે. એટલે પેલો નિર્ણય કરવો જોઈએ, યથાર્થ યથાર્થ નિર્ણય. જેવો આત્માનો સ્વભાવ છે, સર્વજ્ઞ ભગવાને પ્રત્યક્ષ જોયો, સંતોએ શાસ્ત્રમાં જે લખ્યું એવું અંદરમાં એને આવી જવું જોઈએ. હું કહું આવો જ છું, ભાવભાષણ, ઈ ભાવભાષણ સવિકલ્પ છે. સવિકલ્પ ભાવ ભાષણ ને પછી નિર્વિકલ્પ ભાવ ભાષણ થાય.
એવું ભાવ ભાષણ થયો, વિકલ્પ તૂટ્યો એટલે એવો જ અનુભવમાં,
પછી એવો જ અનુભવમાં આવે. પછી અનુભવ કર્યા પછી અનુભવથી બહાર આવશે ત્યારે એને ખ્યાલ આવશે કે ઓહો, આ તો નિર્ણય જેવો કીધો એવો જ અનુભવ આવ્યો, આમાં કઈ ફેરફાર નહીં, એને સુધારો ધારો કરવો ન પડે. સમજી ગયા? હવે આપણે ગાથા શરૂ કરીએ. આટલી ભૂમિકા થઈ ગઈ, પોતાની ચીજ છે. અનુભવ વિના ચાર ગતિમાં જીવ રખડે છે. એક અનુભવ નથી તો કઈ નથી. 11 રંગનો ભલે ઉઘાડ મારા ને તમારા આત્મે કર્યો પૂર્વે, અને અનંતવાર દ્રવ્યલિંગી મુનિ થયો પૂર્વે, નવમી ગ્રેવિક સુધી ગયો. અનુભવ નથી તો કઈ નથી. સમજી ગયા? બસ
એટલે જ આપની પાસે આ વાણી સાંભળવા માટે એવો ભાવ આવતા, જો આ બધું નિમિત્ત નૈમિત્તિક સંબંધો આ થયા ભેગા થયા.
મારો વિષય જ અનુભવ શું અને અનુભવનો વિષય શું, એના ઉપર જ હું કાયમ માટે મારું વાંચન હોય છે.
અને અમને એવી આશા હતી કે આ વાણી મળશે, અને એની અંદર તલસ હતી એક જાતની કે આ વાણી અમને જોઈએ છે જરૂર.
હવે આપણે સીધા શાસ્ત્રનો અર્થ કરીએ ટીકા એની. અહીં પહેલી લીટીમાં એમ લખે છે, અહીં એટલે આ પાંચ ગાથામાં શું કુંદકુંદ ભગવાન કહેવા માગે છે એનું એક લીટીમાં બયાન કરી દે છે. એક જ લીટીમાં કોઈ સંક્ષેપ રૂચિવાળો જીવ, એકદમ કુશાગ્ર બુદ્ધિવાળો જીવ હોય તો એક લીટીમાં આખું રહસ્ય લઈ લઈએ, એટલે આગળ વાંચવાની જરૂર ન પડે. પણ બધા સરખા ન હોય એટલે બધાનું કલ્યાણ કેમ થાય, જીવ માત્રનું કલ્યાણ થાય એટલે વિસ્તારથી એક એક ખુલાસા કરે છે. અહીં શુદ્ધ આત્માને જો ધ્યાન રાખજો, શુદ્ધ આત્મા જે છે એ અનાદિ અનંત ત્રિકાળી દ્રવ્ય સામાન્ય શુદ્ધ આત્મા, એ શુદ્ધ આત્મા છે. જે શુદ્ધ થાય છે એ આત્મા નથી થતો, એ પર્યાય થાય છે. શુદ્ધ થાય છે એ સંવર છે, શુદ્ધ થાય છે એ નિર્જરા છે, શુદ્ધ થાય છે એ મોક્ષ છે, એ હું નથી. શુદ્ધ છું તે હું છું,
હું તો ત્રણે કાળે શુદ્ધ છું.
શુદ્ધ થાય છે એ જ્ઞાનનો વિષય છે જાણવાનો, શુદ્ધ છું એ દ્રષ્ટિનો વિષય છે. અહીં શુદ્ધ આત્માને એટલે અનાદિ અનંત બધાના આત્માઓ ત્રણેય કાળ શુદ્ધ છે. અશુદ્ધ જો થાય તો એને શુદ્ધ થવું પડે, પણ અશુદ્ધ થયો જ નથી ને. અનાદિ અનંત એવો ને એવો શુદ્ધ પરમાત્મા અંદર બિરાજમાન છે. એવા શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. શુદ્ધ આત્મા કૃત્ય કૃત્ય છે, એ કોઈ પરિણામનો કરનાર નથી, કર્તૃત્વનો અભાવ છે એમાં. બસ એ તો ત્રણેય કાળ અપરિણામી, ત્રણેય કાળ અકર્તા અભોગતા, ત્રણેય કાળ નિષ્ક્રિય. ક્રિયાના કારકો નિરંતર પર્યાયમાં થાય છે પર્યાયથી, પણ ભગવાન આત્મા નિષ્ક્રિય છે. દ્રવ્ય નિષ્ક્રિય છે અનાદિ અનંત, અને પર્યાય અનાદિ અનંત સક્રિય છે. પર્યાય સક્રિય એનું કાર્ય ક્યાં જ કરે છે, એનો કરનારો આત્મદ્રવ્ય નથી. કેવળ જ્ઞાનનો કરનારો આત્મા નથી, કેમ કે સકળ કર્તૃત્વનો અભાવ છે. એમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પણ લઈ લેશે માર્ગણામાં. કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ને ક્ષાયિક સમ્યક દર્શન, એનો કરનારો આત્મા જ્યાં સુધી તમને ભાસે છે પરિણામનો કરતા હું છું એમ ભાસે છે ત્યાં સુધી સમ્યક દર્શન નહીં થાય, દ્રષ્ટિ પર્યાય ઉપર જશે. થવાનું જ નહીં, કેમ કે આત્મા છે અકર્તા અને તમે મહિનો એવું કરતા, એટલે તદ્દન જીવ તત્વ સંબંધ એની વિપરીતતા, વિપરીત અભિનિવેશ મિથ્યા તો થઈ ગયું. મળે નહી કોઈ કાળે, ગમે એટલા કઈ નથી. અહીં શુદ્ધ આત્માને સકળ કર્તૃત્વનો અભાવ દર્શાવે છે. એટલે કે કુંદકુંદ આચાર્ય ભગવાન આ પાંચ ગાથામાં એમ કહેવા માંગે છે કે જે શુદ્ધાત્મા છે પોતાના કે પરના કોઈ પણ પ્રકારના પરિણામનું કરનારો નથી. પરના પરિણામનું તો કરનારો નથી, એ તો ગૌણ છે, પણ પોતાનામાં જે પરિણામ થાય એનો એ કરનારો આત્મા નથી એમ દર્શાવે છે. હવે થોડુંક વિસ્તારથી આમાં વાત આવે છે. બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારક પર્યાય નથી. ઘણા પાપાચાર કરે તો નારક પર્યાય પ્રગટ થાય, પણ એ મારો સ્વભાવ નથી. હું આરંભ અને પરિગ્રહ એનો મારામાં ત્રણેકા અભાવ હોવાને લીધે, અભાવ થવાને લીધે નહીં, એક એક શબ્દની કિંમત છે. હા, એ પર્યાયનું વિશેષણ આવી ગયું, આ દ્રવ્યનો વિષય આવી ગયો. આમાં ત્રણેકા બહુ આરંભ અને પરિગ્રહનો અભાવ હોવાને લીધે ત્રણેય કાળ મારામાં એ પરિગ્રહનો અભાવ છે. 24 પ્રકારના જે પરિગ્રહ છે, 10 અભ્યંતર અને 14 બહારના, એ 14 અંદરના અને 10 બહારના પરિગ્રહો અને આરંભ એટલે પાપની પ્રવૃત્તિ, એ બધા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારક પર્યાય નથી. મુનિરાજ પોતે ટીકા કરતા કહે છે અને મૂળ કુંદકુંદ ભગવાને જે કહ્યું છે એનો હવે અર્થ કરે છે. સંસારી જીવને બહુ આરંભ પરિગ્રહ વ્યવહારથી હોય છે અને તેથી જ તેને નારક આયુના હેતુભૂત સમસ્ત મોહરાગ દ્વેષ હોય છે. પરંતુ વ્યવહારી સંસારી જીવને વ્યવહારે આ બધું હોય છે અને તેથી તેવા જીવોને નારકનું આયુ થાય છે, પણ એ વ્યવહાર નહીં હોય. પરંતુ આમ વ્યવહાર નહીં હોવા છતાં, પરંતુ મને શુદ્ધ નિશ્ચય નહીંના બળે શુદ્ધ જીવાસ્તી કાયને તેવો નથી. આમ પરિણામ તરફથી જોવામાં આવે તો વ્યવહાર નહીં, આવા પરિણામો રાગદ્વેષ મોહના જીવને થાય છે અને નારકનું આયુષ બંધાય છે. જીવ નારકની ભૂમિકામાં નરકમાં જાય છે ખરો, પણ એ જે પરિણામ નરકમાં જવાને નિમિત્તરૂપ જે પરિણામ રાગદ્વેષ મોહના તીવ્ર કષાયના પરિણામ, એ પરિણામોનો મારામાં અભાવ છે. હા, એમાં એવું ને કે વ્યવહાર નહીં હોવા છતાં, પરંતુ મને, એટલે બધા આત્મા લઈ લો, મને શુદ્ધ નિશ્ચયના બળે. જો વ્યવહાર નહીં અને નિશ્ચય નહીં, બેનું જ્ઞાન તો ઓછામાં ઓછું જીવની જરૂર છે. જો નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંનું જો જ્ઞાન ન હોય તો એને સમજાશે નહીં. સમજી ગયા? એ બે સાધન છે, પ્રમાણ અને નહીં, એ બે સાધન છે આત્માને અવલોકન કરવા માટે, નિર્ણય કરવા માટે. છે ખરો, પણ એને જ માનીને એવી જ શ્રદ્ધા કરતો મિથ્યા તો. હા, મિથ્યા દ્રષ્ટિ છે ખરું,
માનવું પણ પડે, પણ એ મારો
સ્વભાવ. હા, મારો સ્વભાવ નહીં,
વ્યવહારનું કાર્ય આ છે.
પરંતુ મને શુદ્ધ નિશ્ચયના બળે, એટલે મારા ત્રિકાળી સ્વભાવની સન્મુખ જઈને મારા જ્ઞાનથી મારા આત્માને જોઉં એવી નિશ્ચય નહીં છે, સ્વાશ્રિત નિશ્ચય નહીં. એના બળે, એ અપેક્ષાએ શુદ્ધ જીવાસ્તી કાયને, હું તો શુદ્ધ જીવાસ્તી કાય ત્રણેય કાળ છું, તો તેવો નથી, મને તેવો નથી, નરકનું આયુષ બંધાય અને એમાં પરિણામ જે થાય નિમિત્ત રૂપે એ પરિણામો મારામાં નથી. મારામાં નથી એટલે શુદ્ધ જીવાસ્તી કાયમાં નથી, કઈ નહીં નથી, નિશ્ચય નહીં નથી.
ખુલાસા
પ્રફુલ્લિત થાય ભાઈ. એવું છે કે લાયક જીવોને જ્યારે પોતાના શુદ્ધાત્માના સ્વભાવની વાત કાન ઉપર આવે છે ને ત્યારે રોમાંચ ખડા થઈ જાય છે. રોમાંચ ખડા, એને જે જોઈ છે એ વસ્તુ એને મળે છે, એટલે એને અંતરથી ઉલ્લાસ આવે છે. કુદરતી બરાબર છે. આ શાસ્ત્રો જ અપૂર્વ છે ભાઈ. આ શાસ્ત્રોનું અધ્યયન કરે એ સંસારમાં રહી શકે નહીં, એવું નિમિત્ત છે. આમાં
વાણીમાં એવું હોય છે, આ શાસ્ત્રો લઈને લોકો વાંચતા હોય પણ પોતાનામાં જ્યારે આમ અળગતા અને શ્રદ્ધા બરાબર ન હોય ત્યાં સુધી એનું વાંચન લુખું લાગે, વાંચન જે આવે છે પણ લુખું લાગે છે.
તેઓ નથી. એક નારકીનો બોલ કયો, બીજો બોલ, તિર્યંજ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંજ પર્યાયના કર્તૃત્વહીન છું. મને તિર્યંજને યોગ્ય જે પરિણામ થાય માયા મિશ્રિત, એ પરિણામનો મારામાં ત્રણેય કાળ અભાવ છે, તેથી માયાના પરિણામનો કરનારો મારું દ્રવ્ય નથી કે માયાની રચના કરે. માયાની રચના કરે તો હું તિર્યંચમાં જાઉં ને, પણ તિર્યંચનું કારણ જે માયા મિશ્રિત પરિણામ, એ પરિણામ મારામાં નથી, મારામાં એનો અભાવ છે. તો જેનો જેમાં અભાવ હોય એનો એ કરતા બની શકે જ નહીં, ત્રણ કાળમાં બની શકે. ભીતનો જો કરતા બને તો આ માયા મિશ્રિત પરિણામનું કરતા આત્મા બની શકે. જે ભેદ પરદ્રવ્ય છે અધ્યાત્મની પરાકાષ્ઠા છે, ધ્યાન રાખજો. એમ પોતામાં ઉત્પન્ન થતા જે માયાના પરિણામ જે તેની નિમિત્ત થાય એ મારામાં છે જ નહીં ને, તેથી હું એનો કરનારો નથી. હું સદા તિર્યંજ પર્યાયના કર્તૃત્વહીન છું. સદા શબ્દ વાપરો છે, સદા ત્રણેય કાળ, ત્રણેય કાળ ભગવાન આત્મા બધાના આત્માની વાત છે. બધાના આત્માઓનો સ્વભાવ એવો છે કે માયા મિશ્રિત પરિણામની રચના કરે અને એના નિમિત્તે તિર્યંજ ગતિ મળે, એ આત્મામાં સ્વભાવ જ નથી. માયાનું કર્તૃત્વ હોય તો તિર્યંજમાં જાય, પણ માયા પરિણામનો જ અભાવ છે તેથી તેનો આત્મા કરતા નથી, તેથી તેને કોઈ ગતિનો બંધ થતો જ નથી. એ તો ત્રણેય કાળ મુક્ત છે. બે બોલ થયા. ત્રીજો, મનુષ્ય નામ કર્મને યોગ્ય દ્રવ્ય કર્મ તથા ભાવ કર્મનો અભાવ હોવાને લીધે મનુષ્ય ગતિ મળે એને યોગ્ય દ્રવ્ય કર્મનો ઉદય અને ભાવ કર્મનો ઉદય એનો અભાવ હોવાને લીધે, હોવાને લીધે ત્રણ બધામાં હોવાને લીધે, થવાને લીધે નહીં, ત્રણેય કાળ હોવાને લીધે મારે મનુષ્ય પર્યાય શુદ્ધ નિશ્ચયથી નથી. શુદ્ધ નિશ્ચયને મારા ત્રિકાળી સામાન્ય સ્વભાવ ઉપર હું લક્ષ કરું છું અને હું એને જોઉં છું એની સમીપે જઈને, તો એનામાં સામાન્ય સ્વભાવ શુદ્ધ આત્મામાં આ કરુણાના ભાવ આવે અને મનુષ્ય પર્યાયનો બંધ થાય અને મનુષ્ય ગતિ મને થાય એ મારા સ્વભાવમાં નથી. એવો સ્વભાવ મને ઉપાદે છે જેમાં મનુષ્યનું કારણ નથી. મનુષ્યનું કારણ ગતિનું કારણ થાય એવી જે પર્યાય, એ પર્યાય જ મારામાં નથી. હું મારી દ્રષ્ટિ ક્યાં છે, અટલે ત્રિકાળી દ્રવ્યોને જોઉં છું તો એમાં આ મનુષ્ય ગતિ થાય એનો હેતુ થાય નિમિત્ત કારણ એવા પરિણામ જ મારામાં નથી, તેથી હું મનુષ્ય નથી. દેવ એવા નામનો આધાર જે દેવ પર્યાય તેને યોગ્ય સુરસ સુગંધ સ્વભાવ વાળા પુદ્ગલ દ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે, કેમ કે દેવગતિમાં એ વૈક્રિયક શરીર એવું છે કે એના એની શરીરમાં સુગંધ હોય છે, આ ઔદારિક શરીર નથી, એ વૈક્રિયક શરીર છે અને એ પુંજના કારણે એ પ્રકારે એના શરીરમાંથી સુગંધ છૂટે છે. યોગ્ય સુરસ સુગંધ સ્વભાવવાળા પૂતગલ દ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવ પર્યાય નથી. જો દેવ પર્યાયમાં જવાના છે આ મુનિરાજ ટીકાકાર, છતાં લખે છે કે મને દેવ પર્યાય નથી. આ હા ભિન્ન છે એમ દ્રષ્ટિ થઈ છે અને અમને તો દ્રષ્ટિ થઈ છે. અને હે ભવ્ય આત્માઓ, તમે પણ તમારા આત્માને આવો જુઓ. હા હા, દેવ પર્યાય સ્વર્ગમાં જાય જીવ અને એને યોગ જે શુભ ભાવ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ આવે, એ શુભ ભાવનો મારામાં અભાવ છે, એટલે દેવ પર્યાયનો મારામાં અભાવ છે. એ હું શુદ્ધાત્મા હું છું. આગળ હવે આ તો ચાર ગતિની પેલા વાત કરી સ્થૂળ, હવે એના કરતા સૂક્ષ્મ વાત કરે છે વધારે.
પ્રશ્ન કે દેવગતિમાં વૈકરિક શરીર છે એમાં સુગંધ છે, ત્યારે નારકીમાં પણ વૈકરિક
એમાં દુર્ગંધ છે. ત્યાં પાપના ઉદયનો વૈકરિયક છે, આના પુણ્યના ઉદયનો વૈકરિયક શરીર, એટલો બે માં ફેર છે. બે ફેર એટલે સુરસ સુગંધ વાળા કયા? દેવ માટે.
બરાબર, સમજાઈ ગયું.
હવે અંદરની વાત કરે છે પરિણામની. ઓલું તો નિમિત્ત નૈમિત્તિક સંબંધ ગતિની સાથે થાય એવા પરિણામનો પણ મારામાં અભાવ છે, એટલે ચાર ગતિને નિમિત્ત થાય એવા પરિણામ પણ આત્મામાં નથી એમ કહ્યું. આ સમજી શકાય. હવે અંદરની વાત આવે છે. 14 ભેદવાળા માર્ગના સ્થાનો તથા તેટલા 14 ભેદવાળા જીવ સ્થાનો કે ગુણ સ્થાનો શુદ્ધ નિશ્ચય નહીંથી પરમ ભાવ સ્વભાવ વાળાને, પરમ ભાવ જેનો સ્વભાવ છે, પરમ પારણામિક ભાવ જેનો સ્વભાવ છે, એવા પરમ ભાવ, પાંચ ભાવમાં એક પરમ ભાવ છે, ચાર ભાવ અપરમ ભાવ છે, ઉદય ઉપસમ ક્ષય ક્ષોભસમ એ અપરમ ભાવ છે, અને પંચમ પારણામિક જે શુદ્ધ પારણામિક છે એ પરમ ભાવ. પરમ એટલે પૂજનિક ભાવ છે, પરમ એટલે ઉત્કૃષ્ટ પૂજનિક ભાવ છે, એવો પરમ ભાવ સ્વભાવ વાળાને, એટલે કે પરમ ભાવ જેનો સ્વભાવ છે એવા મને નથી. 14 માર્ગના સ્થાનો મારામાં નથી, 14 જીવ સ્થાનો મારામાં નથી, અને 14 ગુણ સ્થાનો એ પણ મારામાં નથી. જેનો વિસ્તાર ગોમઠ સારમાં કરેલો છે અને આપણી પ્રવેશિકા છે એમાં બધે ગુણ છે.
હું તો પરમ પારણામિક ભાવ રૂપે છું
એમ કહ્યું. મારામાં નથી, માર્ગના સ્થાનમાં ક્ષાયિક સમ્યક દર્શન એ મારામાં નથી, સંયમ લબ્ધિના સ્થાન યથાખ્યાત ચારિત્ર મારામાં નથી, માર્ગના સ્થાનમાં કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ઉપયોગ જે પ્રગટ થાય સાધકને ભાવિમાં થવાનો છે એનો અત્યારે નિષેધ કરે છે કે મારામાં એ નથી. એ મારાથી બાહ્ય છે બધું, મારાથી જે મારામાં એ નથી એનામાં ભલે હો. 14 ગુણ સ્થાન એમાં છે, માર્ગના સ્થાન પર્યાયમાં પર્યાયના ભાવો ભલે હો, પણ મારામાં એ નથી. મારામાં એ નથી એટલે હું એનો કરતા નથી, કાર્યતા નથી, અનુબોધક નથી અને કારણ નથી. ચાર પ્રકાર પાડશે. પેલા આ શુદ્ધભાવ અધિકાર ચાલે છે. હવે શુદ્ધભાવ અધિકારમાં શું છે કે નારક પર્યાય મારામાં નથી, દેવ પર્યાય મારામાં નથી, તિરંજ પર્યાય મારામાં નથી. પછીની ગાથાઓમાં માર્ગના સ્થાન મારામાં નથી, ગુણ સ્થાન મારામાં નથી, જીવ મારામાં, જીવ સ્થાનો મારામાં નથી, મારામાં નથી, મારામાં નથી, મારામાં નથી, આ બધો એવો નિષેધપૂર્વક નિશ્ચયનું તમને લક્ષ્ય કરાવે છે શુદ્ધભાવ અધિકારમાં. સમજો, હવે એ પરિણામ મારામાં નથી એ શુદ્ધભાવ અધિકારમાં આવી ગયું. હવે મારામાં નથી તે કારણે તેનો સિદ્ધો કરતા નથી, કોઈની પાસે હું કરાવતો નથી, અને કોઈ કરે છે એ મને ખબર છે કોણ કરે છે, એમાં કેસે એ પૂતગલ કરે છે. એ જે પરિણામ થાય છે એ પૂતગલ કરે છે મને ખબર છે, પણ એ કરે તો ઠીક, એવું હું અનુમોદન આપતો નથી. દર્શન મોહનો ક્ષય થાય અને મને ક્ષાયિક સમ્યક દર્શન થાય, કેવળ જ્ઞાનાવરણ કર્મનો અભાવ થાય અને મને કેવળ જ્ઞાન થાય, એ કરનાર પૂદગલ કર્મ છે, એ કરે છે, એ કરે છે એમ મને જાણવામાં આવે છે. પણ એ કરે તો ઠીક, કર્મનો અભાવ થાય ને આ થાય તો ઠીક, એમ હું એને અનુમોદન આપતો નથી,
હું એને આવકારતો નથી. આવે તો આવે, ના આવે તો કઈ
ઈ બોલ આપણે હજી આવશે. આ તો જરા ઉપરથી કહ્યું કે ઓમાં શુદ્ધભાવ અધિકારમાં શું લીધું છે કે એ પરિણામોથી ભિન્ન ભગવાન આત્મા, અને એ આત્માના વિશેષણોને ઘણા કયા. શુદ્ધ જીવાસ્તિક કાયમાં આ નથી, નિર્વિકલ્પ તત્વમાં આ ભેદો નથી, એમ ઘણા ઘણા પ્રકારે શુદ્ધાત્માના વિશેષણો લગાડીને આ પરિણામો મારામાં નથી, પરિણામો મારામાં નથી. કેમ કે આમાં આ નથી, આમાં આ નથી, એટલે અસ્તિત્વ બતાવતા આવે છે, બતાવતા આવે. શુદ્ધ જીવાસ્તિકાયમાં આ નથી, શુદ્ધ આત્મામાં આ નથી, નિર્વિકલ્પ તત્વમાં આ નથી, એમ અસ્થિ બતાવીને એ અસ્થિ કેવી છે કે જેમાં પર્યાયની નાસ્તી છે એવી અસ્થિ છે. આત્માનું અસ્તિત્વ કેવું છે? હા, આત્માનું અસ્તિત્વ કેવું છે કે જેમાં આ પરિણામો નથી એવું અસ્તિત્વ છે. દ્રવ્ય કેવું છે કે જેમાં પર્યાયો નથી. જો પ્રમાણ જ્ઞાનથી જુઓ તો દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ છે, પણ પ્રમાણમાંથી અટકવાનું નથી, પ્રમાણમાંથી નહીં આવવાનું. પ્રમાણની બહાર તો જવાની સખત મનાય છે કે આ રાજેશ દીકરો મારો છે, એ તો સખત મનાય છે, એ તો તમારો છે જ નહીં. લક્ષ્મીબેન, એ તો તમારો નથી, કેમ કે પ્રમાણની બહાર છે. તને ખરાબ લાગ્યું, તને રાગ છે એટલે, પણ જો તું વિતરાગી દ્રષ્ટિથી જો તો તારે કઈ એની અરે સંબંધ નથી. જ્ઞાતાગ્નિ નો સંબંધ પણ વ્યવહારે છે, નિશ્ચય તો જ્ઞાતાગ્નિ નો સંબંધ નથી તારે, સમજી ગયા. એટલે પ્રમાણ જ્ઞાન ની બહાર તો નહીં, આ મકાન મારું ને મોટર મારી એ તો છે જ નહીં, સમજી ગયા. હવે પ્રમાણમાં તમે આવો તો દ્રવ્ય અને પર્યાય એટલો આત્મા છે, પણ દ્રવ્ય ને પર્યાય જે આત્મા છે પ્રમાણ જ્ઞાન નો વિષય ઉપાદય નથી. એમાં પ્રમાણ જ્ઞાનમાં નિશ્ચયની નો વિષય ઉપાદય અને વ્યવહારની નો વિષય હે, એ પ્રમાણ જ્ઞાનમાં બે તત્વ છે, પ્રમાણ જ્ઞાનમાં બે સામેલ છે. હવે પ્રમાણ જ્ઞાનમાંથી તમારે જયારે નિશ્ચય નહીં માં આવો, ત્યારે નિશ્ચય નહીં વળે, સ્વાશ્રિત નિશ્ચય નહીં વ્યવહારનો નિષેધ કરે છે. તમારે વ્યવહારનો નિષેધ નિર્દય રીતે કરવો પડશે. કેવી રીતે કરવો પડશે? સમયસર લો તો પડ્યું છે ઉપર. આ વાત એવી છે કે જગતની હારે મેળ નહીં ખાય. તમારે જગતને સમજાવવા રોકાવા જેવું નથી. ઠીક છે, તમારી પાસે જ્ઞાન હોય અને કોઈ પીપાસુ આવે અને કાંઈ પૂછે તો તમે કયો છુપાયા વગર, એ બરાબર છે. પણ આ નથી સમજતો માટે એ સમજે તો હું સમજું, એ આ પાડે તો સાચું, ને ના પાડે તો ખોટું, એમ ન લેવું. આપણે કઈ છૂટવું, બસ આપણી મર્યાદા એટલી. સમજવું ન સમજવું એના ઉપર એનો આપણે વિચાર ન કરવાનો, કેમ કે એ પરદ્રવ્ય છે, કેમ કે એની યોગ્યતા હશે ત્યારે સમજશે, અત્યારે નહીં સમજે નહીં.
કરતા કર્મ અધિકારમાં મેં એક વખત એક જગ્યાએ વાંચ્યું તો ગુરુદેવ એમ કહ્યું કે ભાઈ, તું પાપી ઉપર નો તિરસ્કાર શું કામ કરે છે? પાપી નો તિરસ્કાર નહીં કર, એ જીવ આવતીકાલે તારાથી આગળ થઈ જશે ત્યારે તને શું ખબર, ત્યારે તને તારને ક્યાં એની ખબર છે?
બરાબર, કોઈના ઉપર તિરસ્કાર. અરે રાગ છોડવાનું જ્યાં કહે ત્યાં દ્વેષ કરવાનું તો હોય જ નહીં ને, એ તો હોય નહીં. જાણી લેવું કે અત્યારે એની લાયકાત અત્યારે નથી, બસ. 50 નંબરની શ્લોક છે કરતા કર્મ અધિકાર. જ્ઞાની તો પોતાની અને પરની પ્રણતિને જાણતો પ્રવર્તે છે અને પુદ્ગલ દ્રવ્ય પોતાની ને પરની પ્રણતિને નહીં જાણતો પ્રવર્તે છે. આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી, બંને ભિન્ન દ્રવ્ય હોવાથી, તે બંને પરસ્પર અંતરંગમાં વ્યાપ્ય વ્યાપક ભાવને પામવા અસમર્થ છે. કરતા કર્મ સંબંધ નથી. જીવ પુદ્ગલને કરતા કર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ અજ્ઞાનને લીધે ત્યાં સુધી ભાસે છે, થાય છે કે જ્યાં સુધી ભેદ જ્ઞાન કરનારી વિજ્ઞાન જ્યોતિ કરવતની જેમ નિર્દય રીતે, ઉગ્ર રીતે જીવ પુદ્ગલનો તત્કાળ ભેદ ઉપજાવીને પ્રકાશિત થતી નથી. બે ફાડા થવા જોઈએ, એમાં દયા ન રાખાય, દયા ન રાખાય. હાય હાય, આ જીભ કેમ ઉપડે? મારો રાજેશ મારો દીકરો નહીં, એ જીભ કેમ ઉપડે? ના, નિર્દય રીતે તમારે વિચારવું પડશે કે એ જીભ ભિન્ન છે, તમારો આત્મા ભિન્ન છે, તમારા આત્માને કાંઈ લેવા દેવાનું નથી. ત્યારે રાગ તૂટશે. શું? આ તો દાખલો છે, એમ જગતના બધા પદાર્થો, આ તો દાખલો, રાજેશ નો દાખલો. હવે આ તો હજી ભિન્ન દ્રવ્ય છે, પણ હવે અંદર તમારે જે વિકલ્પ ઉઠે છે પુણ્ય પાપના, એનાથી પણ જુદો છે, એમાં પણ કરવત મારવી પડશે કે એ મારો સ્વભાવ નથી, તેથી હું એનો કરતા નથી. હા, દેવગુરુ શાસ્ત્રની ભક્તિનો રાગ એ મારો સ્વભાવ નથી, એનાથી હું જુદો છું, એ મારું કર્તવ્ય નથી. એને જાણે જે જ્ઞાન, એ જ્ઞાન, જે જ્ઞાન આત્માને જાણે, એ જ્ઞાન કર્તવ્ય છે. પાછું એ ભક્તિના રાગને જાણનારું જે જ્ઞાન, એ પણ આત્માનું કર્મ નથી.
નિયલભાઈ બહુ ચોખવટ કરી છે એમાં, નિયલભાઈ
એ રાગને જાણનારું જે જ્ઞાન, કે જે જ્ઞાન જો આત્માને જાણે તો એ જ્ઞાન આત્માનું કાર્ય ને કર્મ છે. રાગ તો કર્મ નથી, પણ રાગને જાણનારું જે જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન ઉભું થાય, એ પણ આત્માનું કર્મ નથી, કાર્ય નથી. ચૂકીને જ્ઞાન થાય છે, એટલે અહીંયાથી હટીને તમારે જ્ઞાયક તરફ જવું પડશે, અને જ્ઞાયકના દર્શન થાય જે જ્ઞાનમાં, એ જ્ઞાન આત્માનું કર્મ કાર્ય છે. બસ નાયકને પ્રસિદ્ધ કરે જે જ્ઞાન, એ જ્ઞાન પ્રસિદ્ધ કરે, એ જ્ઞાન આત્માનું કર્મ કાર્ય કહેવાય. એટલે આ 14 ભેદ વાળા જે માર્ગના સ્થાનો, એમાં કેવળ જ્ઞાન ને કેવળ દર્શન નો ઉપયોગ, યથાખ્યાત ચારિત્ર અને ક્ષાયિક સમ્યક દર્શન, એ પણ મારામાં નથી. એમ જે શુદ્ધભાવ અધિકારમાં બધું કહ્યું, એ પેલામાં નથી, નથી નથી, મારામાં નથી, મારામાં નથી. પછી વિષય આવશે કે મારામાં નથી માટે હું એનો કરતા નથી, કાર્યતા નથી, અનુમોદક નથી અને કારણ નથી. એ ચાર પ્રકાર પાછળથી આવશે. હવે હવે આગળ મનુષ્ય અને તિર્યંજ પર્યાયની કાયાના, મનુષ્ય અને તિર્યંજ પર્યાયની કાયાના વૈકૃત વિકારથી, ફેરફારથી ઉત્પન્ન થતા બાળ, યુવાન, સ્થવિર, વૃદ્ધાવસ્થાદિરૂપ અનેક સ્થૂળ, ક્રસ વગેરે ભેદો શુદ્ધ નિશ્ચયનીના અભિપ્રાય મારે નથી. હું બાળપણની, યુવાનપણની ને વૃદ્ધપણની, એ મારો ભાવ નથી. કેમ કે તિર્યંચ અને મનુષ્ય બે કેમ લીધા? કે એમાં બાળ, યુવાન અને વૃદ્ધ એવી શરીરની અવસ્થા થાય છે, પણ નારકીમાં ને દેવમાં એવી અવસ્થાઓ થતી નથી. એક જ પ્રકારની અવસ્થાઓ જે જન્મે જ્યારે એવું શરીર હોય, એવું ને એવું શરીર આખરું ધીરીએ, એમાં કોઈ બાળ કે યુવાન થયા ને વૃદ્ધ થયા એવું એમાં નથી. એ જે ફૂલની સયામાંથી ઉભો થાય ત્યાં ગર્ભમાંથી ઉત્પન્ન નથી થતા દેવ અને નારકી, સમજી ગયા? પણ એ યુવાન જે પ્રકારે ઉભો થાય છે દેવ, એ જ પ્રકારે છેલ્લે સુધી એનું શરીર એવું કાંતિ વાળું જ હોય છે. એટલે એમાં કોઈ બાળ, યુવાન અને વૃદ્ધ એ ત્રણ લીખા, એમાં મનુષ્ય અને તિર્યંજની વાત લખી, દેવ અને નારકીમાં હોતું નથી એટલે એ લખ્યું નહીં. સત્તા, અવબોધ, પરમ ચૈતન્ય અને સુખની અનુભૂતિમાં લીન. સત્તા એટલે અસ્તિત્વ હોવા પણ, અવબોધ એટલે જ્ઞાન, પરમ ચૈતન્ય એટલે વીર્ય અથવા તો અસંખ્યાત પ્રદેશ, અને સુખ એની અનુભૂતિમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્વને. અનુભૂતિમાં લીન એટલે એ મય, અનુભૂતિ એટલે પર્યાય નહીં, એ સ્વરૂપ જ એવું છે, એનું સ્વરૂપ જ એવું છે. સત્તા, અવબોધ, પરમ ચૈતન્ય અને સુખ એવો જે આત્માનો ચાર પ્રકારનો જે સ્વભાવ છે, એવા ભાવમાં રહેલો, લીન રહેલો એવા વિશિષ્ટ આત્મતત્વને, ખાસ પ્રકારના આત્માના સ્વરૂપને, આત્મતત્વને એટલે આત્માના સ્વરૂપને ગ્રહણારા એટલે ગ્રહણ કરનારા એટલે જાણનારા, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંના બળે, શુદ્ધ દ્રવ્યાર્થિક અને નહીં, નહીં એટલે જ્ઞાન, જે જ્ઞાનનો વિષય દ્રવ્ય સામાન્ય હોય અને ત્રણેય કાળ જે દ્રવ્ય શુદ્ધ છે એને વિષય કરે જાણવા માટે, એ જ્ઞાનના અંશને શુદ્ધ દ્રવ્યાર્થિક નહીં કહે છે. દ્રવ્ય જાણવાનું જેનું પ્રયોજન છે એવા જ્ઞાનના વ્યાપારને નહીં કહેવામાં આવે. સમજ્યા? તો એવા આત્મતત્વને ગ્રહનારા એટલે જાણનારા, શુદ્ધ દ્રવ્યાર્થિક નહીંના બળે એટલે અપેક્ષાએ, મારે સકળ મોહ રાગ દ્વેષ નથી, મને નથી, આ મોહે નથી, રાગે નથી ને દ્વેષે મારામાં નથી, કેમ કે હું તો ત્રણેય કાળ શુદ્ધ આ ચાર ભાવમાં લીન રહેલો છું, સત્તા, અવબોધ, શુદ્ધ ચૈતન્ય અને સુખ એવા સ્વભાવથી હું ભરેલો છું, તેથી મારામાં આવા ચાર ગુણો છે પણ મારામાં મોહ રાગ અને દ્વેષ મારામાં નથી. સમજી ગયા?